एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपीवाला संपादित रचनावली पठन शैलेश 39 ध्रुव स्वामिनी देवी लेखक कमा मुंशी गुर्जर भारतवासी नहीं पण जेने भारतवासी गुर्जर कहवो पड़े एवो तो गुजरातनो एकज लेखक थयो छे अने ते छे कन्हैयालाल माणेकलाल मुंशी। मुंशी अस्मितानुं बीजुं नाम छे। એમને માત્ર ગુજરાતની જ નહીં પણ સમગ્ર આર્યવર્ત આર્ય સંસ્કૃતિ અને એની અસ્મિતાનો એક ખ્યાલ હતો અને એ જ ખ્યાલમાંથી એમનું મોટાભાગનું સાહિત્ય જન્મ્યું છે। એમની ઐતિહાસિક નવલકથાઓમાં વાત ભલે ગુજરાતની હોય પણ આર્યવર્તની એકતાનું મોટું વર્તુળ એની આસપાસ દોરાયેલું છે। પ્રાચીન ભારતની સંસ્કૃતિ અને ઇતિહાસ ગાથાનું એમણે સતત સેવન કર્યું છે। એમ કહેવાય છે કે ભારતના ઇતિહાસ પર એમણે માત્ર લેખક તરીકે કામ નથી કર્યું, એમણે ભારતનો ઇતિહાસ ઘડ્યો પણ છે। ભારતના રાજકીય અને સાંસ્કૃતિક ઉત્થાનમાં એમનો ફાળો છે તો ગુજરાતના સાહિત્ય ઘડતરમાં એમનો ફાળો મોટો છે। એમણે કથાને પૂર ઝડપે દોડતી કરી છે, પાત્રોને પ્રાણવંત તરવરતા કર્યા। વીર પુરુષોના અને બુદ્ધિજીવી પ્રતાપી સ્ત્રીઓના ચરિત્રોનું એમને ભારે આકર્ષણ હતું। એમની ટૂંકી વાર્તા હોય, નવલકથા હોય, એમના નાટકો હોય કે એમની આત્મકથા હોય, સાહિત્યનું કોઈ પણ સ્વરૂપ ખેડતી વેળાએ સરસતા અને સચોટતાથી એમણે જીવનના ઉલ્લાસને ઉછાળ્યો છે। ગુજરાતી ભાષાને ભારેખમ રહેવાને બદલે રમતિયાળ બનવાનું પહેલીવાર મુંશીએ શીખવ્યું। પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ કે રાજાધિરાજ જેવી એમની ઐતિહાસિક નવલકથાઓ એમના સમયમાં અને પછી પણ ઘરઘરનું વાંચન રહી છે। એમનું એક જ ઐતિહાસિક નાટક છે અને તે પણ એમના નાટકોમાં મોખરે એવું છે। આ નાટક છે ધ્રુવ સ્વામીની દેવી। મુદ્રા રાક્ષસ જેવા સંસ્કૃત નાટકના સુપ્રસિદ્ધ નાટ્યકાર વિશાખ દત્તનું એક દૈવી ચંદ્રગુપ્ત નામે નાટક લુપ્ત થઈ ગયું છે। આ નાટકના છૂટક અંશો જ જોવા મળે છે। આ અંશો પરથી મુંશીએ ઇતિહાસ અને કલ્પનાનું મિશ્રણ કરીને ધ્રુવ સ્વામીની દેવી નાટક રચ્યું છે। એમાં ભારતના ઇતિહાસમાં જેને સુવર્ણયુગ કહીએ છીએ એ યુગના ગુપ્ત વંશના શાસકોની કથા છે। કહેવાય છે કે ઈસવીસન 300ની આસપાસ ભારતમાં ઘણા બધા વિદેશીઓ આવ્યા। સુરાષ્ટ્ર, અનર્થ અને માલવા પર શક મહાક્ષત્રપો રાજ્ય કરતા હતા। આ પરદેશી રાજાઓએ શિવ માર્ગનો અંગીકાર કરેલો પણ પછીથી ગુપ્તોનો પ્રભાવ વધતો ગયો, તેમ તેમ શકોનું સામ્રાજ્ય વધતું ગયું। પરાક્રમ દેવ તરીકે જાણીતા મગધ નરેશ ગુપ્તવંશના સમુદ્રગુપ્તે શકો પાસેથી માલવા જીતી લઈને ઉજ્જૈનીમાં પોતાની સત્તા સ્થાપી હતી। સમુદ્રગુપ્તના મૃત્યુ પછી એમનો મોટો પુત્ર રામગુપ્ત દેવ મગધના પાટનગર કુસુમપુરમાં રાજ્ય કરતો હતો। એ સમયનું આ નાટક છે। આ સમય કાલિદાસનો અને યાજ્ઞવલ્ક્યનો છે અને જેના નામે વિક્રમ સંવત ચાલે છે તે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનો પણ છે। નાટકનું વસ્તુ રામગુપ્તદેવ, એની રાણી ધ્રુવદેવી અને રત્નગુપ્તના નાના ભાઈ ચંદ્રગુપ્તની આસપાસ ગૂંથાયેલું છે। ધ્રુવ સ્વામીની દેવી 4 અંકોમાં વહેંચાયેલું નાટક છે। પહેલા અંકમાં પરાક્રમાદિત્ય સમુદ્રગુપ્તના અવસાન પછી એનો મોટો પુત્ર રામગુપ્તદેવ મગધની ગાદીએ બેઠો છે અને ચંપાવતીના અચ્યુતદેવની દીકરી ધ્રુવદેવી મહાદેવીનું પદ ભોગવે છે। રામગુપ્તનો નાનો ભાઈ ચંદ્રગુપ્ત પિતાના જીવતા જ યુદ્ધમાં ગયો છે અને માલવાના મહાક્ષત્રપ જોડે સંગ્રામમાં ઉતરેલો તે પાછો મગધ ફરે છે। મગધની ગાદીએ બેઠેલા રામગુપ્તદેવને મળવા ઈચ્છે છે પણ એને મુલાકાત મળતી નથી। રાણી ધ્રુવદેવીને મળે છે પણ એ ભવ્ય પ્રાસાદોમાં એકલી અટુલી તે જ હીણી લાગે છે। સોમદત્ત ક્ષત્રિય ગુરુદક્ષિણા માગવા આવ્યો તો એનું અપમાન કરી રામગુપ્તદેવ એને કાઢી મૂકે છે। રામગુપ્તદેવ મોજ મજામાં ડૂબેલો રહે છે. સમુદ્રગુપ્તના સમયમાં નામ માત્રથી કાંપતા તે મહાક્ષત્રપ રુદ્રસેન ઉજ્જૈની પર ચઢી આવ્યો છે. ચંદ્રગુપ્ત રામગુપ્તદેવને સૈન્યોના પ્રોત્સાહન માટે રણાંગણમાં લઈ જવા ચાહે છે, પણ વીર ચંદ્રગુપ્તથી રામદેવ ગુપ્તનું ચરિત્ર એકદમ ઉલટું છે. રામગુપ્તદેવ કહે છે, પરાક્રમના દિવસો ગયા, હવે હું જગતનો નાથ છું, તું એમના સૈન્યને પ્રેર, હું એમની રાજ્યલક્ષ્મી ભોગવું છું. પિતાની ભૂતકાળની કીર્તિ રામગુપ્તદેવને કંડળે છે. હું મરેલાની કીર્તિ માટે રાજ્ય કરતો નથી, મારી મોજ માટે કરું છું. આ ચંદ્રને કીર્તિ જોઈએ તો ભલે એ કપાઈ મરે, મેં ના કહી છે, પણ મારે આ પંચાત ન જોઈએ. નિર્માલ્ય પતિ માટે ધ્રુવદેવીને પારાવાર ખેદ છે. ધ્રુવદેવી શકોની સામે લડવા તૈયાર છે, એને ચંદ્રગુપ્ત પ્રત્યે છૂપું આકર્ષણ છે. બીજા અંકમાં કવખતે રણે ચડીને અને છેલ્લે અણીને વખતે નાસીને રામગુપ્તદેવે મહાક્ષત્રપ સમુદ્રસેન આગળ હાર કબૂલી છે. મહાદંડનાયક અને સેનાપતિઓ રામગુપ્તદેવથી અત્યંત નારાજ છે. સંધિ અંગે સમુદ્રસેને મૂકેલી શરતો આકરી છે, પરંતુ ધ્રુવદેવીથી પ્રભાવિત રુદ્રસેન એ બધી જ શરતો જતી કરવા તૈયાર છે. જો રામગુપ્તદેવ પોતાની મહાદેવી ધ્રુવદેવી સમુદ્રસેનને સોંપી દે, સમુદ્રસેનના પ્રસ્તાવ માત્રથી ચંદ્રગુપ્ત આક્રો થઈ જાય છે. રુદ્રસેન આ શકબાલા નથી, આર્યાઓની મુકુટમણી છે. પણ પોતાનો પતિ પ્રસ્તાવનો સ્વીકાર કરવા તૈયાર થાય છે, તેથી અપાર ખિન્ન ધ્રુવદેવી કહે છે, મહારાજ, પાંડુપુત્રે પત્ની આપી હતી તે તો વચનબંધને, પરાક્રમદેવનો કુલભૂષણ તો પત્નીને સ્વેચ્છાએ પરહસ્ત કરે છે. છેવટે ચંદ્રગુપ્ત ગુપ્તવેશે સમુદ્રસેનની શિબિરમાં જઈ હુમલો કરે છે અને જીત મેળવે છે. ધ્રુવદેવી સંમોહિત થઈને ચંદ્રગુપ્ત માટે કહે છે, આ બધામાં એક જ નરવીર, એક જ પુરુષ. બીજી બાજુ રામગુપ્તદેવના ગૃહસેન વગેરે માણસો ધ્રુવદેવીને બળજબરીથી ઉપાડી જાય છે. ત્રીજા અંકમાં રામગુપ્તદેવના ખૂની પેંતરાઓથી બચવા ચંદ્રગુપ્ત ગાંડા થઈ જવાનો સ્વાંગ રચે છે અને ધ્રુવદેવીને આવીને મળે છે. ધ્રુવદેવી રોમાંચિત થઈને કહે છે, મને મળવા માટે આ સાહસ કર્યું? પણ ત્યાં રામગુપ્તદેવ આવી ચડે છે અને બ્રાહ્મણ દાસીને અડપનું કરતા ચંદ્રગુપ્ત ગાંડાના સ્વાંગમાં જ રામગુપ્તદેવને ગળે ટૂંપો દઈ દે છે. ચંદ્રગુપ્ત જતો રહે છે. મગધમાં ધ્રુવદેવીના નામની આણ ફેરવવામાં આવે છે. ચોથા અંકમાં ચંદ્રગુપ્ત રુદ્રસેન સાથે જૂજતો રહે છે ત્યારે ધ્રુવદેવીની સામે ચંદ્રગુપ્તના સાવકાભાઈ સ્કંદ માટે એક રાજજૂથ બળવો પોકાર કરે છે. રાજમહેલ ચારે તરફથી ઘેરાય છે ત્યાં રુદ્રસેનને ખતમ કરી ચંદ્રગુપ્ત છુપી રીતે આવી પહોંચે છે. યાજ્ઞવલ્ક્યને પોતાનું અને ધ્રુવદેવીનું લગ્ન કરાવી આપવા વિનંતી કરે છે. યાજ્ઞવલ્ક્ય આ પ્રેમલગ્નને વધાવે છે. ચંદ્રગુપ્ત ઘેરાયેલા રાજમહેલના દ્વાર ખોલી સ્કંદ અને સ્કંદના માણસો સામે ઊભા રહી જતા સૌ ચંદ્રગુપ્ત અને ધ્રુવદેવીનો સ્વીકાર કરી લે છે. રામગુપ્તદેવના દુર્બલ ચરિત્રની સામે સબળ ચંદ્રગુપ્ત અને પ્રતાપી ધ્રુવદેવીની પ્રેમકથાને મુનશીએ ન્યાય ઠેરવીને ગુપ્તકાલથી પ્રેમ શૌર્ય કથાનું રોમેન્ટિક છતાં અર્વાચીન લાગે એવું આલેખન આ નાટકમાં કર્યું છે. નાયિકા પ્રધાન આ નાટકમાં મુનશીએ પોતાના આદર્શો પ્રમાણે પ્રતાપી નાયિકાની સામે સવાઈ પ્રતાપી પુરુષને ખડો કર્યો છે.